समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार एनी छठी गाथा नो स्वाध्याय चाले छे। एमा छठी गाथा में आपणे भावार्थ ऊपर गुरुदेव जे प्रवचन आप्युं छे ए प्रवचनमांथी प्रवचन रत्नाकरमां जे लेवामां आव्युं छे ए आपणे लईए। आपणे સહેજ પુનરાવર્તન કરીએ સમયસારમાંથી અને પછી એ ભાવાર્થ ઉપર જઈએ। મૂળ ગાથામાં એ વાત આવી કે આત્મા તો શુદ્ધ જ છે, એ પ્રમત પણ નથી અપ્રમત પણ નથી। પ્રમત એટલે પ્રમાદમાં, અપ્રમત એટલે પ્રમાદ રહિતતામાં। પ્રમાદનો સદભાવ કે પ્રમાદનો અભાવ, પ્રમાદ હોવો કે પ્રમાદ ન હોવો, એમ કહેવું આત્માને બનતું જ નથી। એટલે અપ્રમત કહીએ તો આપણને એમ થાય કે અપ્રમત કહેવામાં શું વાંધો, પ્રમત નથી એ તો વાત બરાબર, પણ અપ્રમત કહેવામાં શું વાંધો, એક કેવો પ્રશ્ન થાય મનમાં। તો એમાં એમ કહેવું છે કે પ્રમતપણું કે અપ્રમતપણું એ બેમાંથી એક પણ વસ્તુ આત્માના સ્વભાવમાં નથી, કેમ કે એ એ પર્યાયમાં છે। આત્મા ત્રિકાળી જે જ્ઞાયક ભાવ કયો, એ જ્ઞાયક ભાવ ત્રણેકાળ એક સરખું રહેવાવાળી ચીજ, એ દ્રવ્ય, એમાં આવું પ્રમતપણું કે અપ્રમતપણું કઈ છે એની, એટલે અહીંયા પર્યાયની વાત નથી લીધી। પર્યાયને ગૌણ કરીને વાત કરી છે, પર્યાયને ગૌણ કરીને વાત કરી છે, એટલે એક જ્ઞાયક માત્ર માત્ર જાણનારો 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 ત્રણેય કાળ એ જાણનારો જ છે એવા જ્ઞાયકની વાત કરી છે। એ ભગવાન આત્મા છે, એક જ્ઞાયક ભાવ છે, અને એ રીતે જ એ શુદ્ધ કથાય છે, એટલે શુદ્ધ કહેવાય છે। એને શુદ્ધ કહેવાય છે એમ જ્યારે કહ્યું છે ત્યારે એ શુભ અશુભ ભાવે થતો જ નથી। શુભ અશુભ ભાવ જે છે એનાથી એ પોતે ભિન્ન છે, ક્યારેય એ શુભ અશુભ ભાવે થયો જ નથી। એ જે શુભ અશુભ ભાવપણું જે છે એ પર્યાય છે, અને આ તો ત્રિકાળ રહેવાવાળું તત્વ છે, અવિનાશી છે, સત્તામાં છે, અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેવાનો છે, અને પોતે માત્ર જ્ઞાયક છે, જ્ઞાન કરનારો છે। એટલે એવો જ્ઞાયક કયો છે ત્યારે એને નિત્ય અવિરતપણે જ્ઞાન કરનારો જણાવ્યો છે, એટલે એને એમ કહ્યું કે નિત્ય ઉદ્યોત રૂપ છે, એ ક્ષણિક નથી, એ પ્રકાશમાન જ્યોતિ છે, એવો એક જ્ઞાયક ભાવ। અને એવો એક જ્ઞાયક ભાવ છે તો પછી પ્રશ્ન એ આવ્યો કે આ બધી આ સંસાર અવસ્થામાં આત્મા રહ્યો છે એનું શું, તો એનો પણ જવાબ એમાં સાથે એ રીતે લઈ લીધો કે જે સંસાર અવસ્થા છે એ અનાદિની છે, અને એ બંધ પર્યાય સહિતની અવસ્થા જે છે એ અવસ્થા કહેતા જે પર્યાય છે એ વાત આવી જાય છે, અને એવી પર્યાય છે ત્યારે એ કર્મરૂપ મલિનતા સહિત છે। પણ એ કર્મરૂપ મલિનતા કેવી છે, તો કે કર્મરૂપ મલિનતા એ દૂધ અને પાણીની જેમ ભેગી થયેલી છે, પાણી પાણી રૂપે જ છે અને દૂધ દૂધ રૂપે જ છે, ભેગા થયા છે, ભેગા રહ્યા છે, સાથે એક જ ક્ષેત્રમાં સાથે રહેવા છતાં એ બંને જુદા છે, એવી રીતે એ અવસ્થા છે। એટલે એવી અવસ્થા હોવા છતાં દૂધ દૂધ તરીકે જ રહ્યું છે, એટલે પર્યાય વિનાનું જે દ્રવ્ય ત્રિકાળ રહેવાવાળું જ્ઞાયક દ્રવ્ય એ તો એવો ને એવો જ રહ્યો છે। એ ક્યારે જેને કારણે પુણ્યને પાપના બંધ થાય એવા શુભ કે અશુભ ભાવો રૂપે પોતે થયો નથી, એના પરિણમન થયા, પણ પરિણમન તો પર્યાય છે. પરિણમન કહો કે પર્યાય કહો, પરિણમન થાય એટલે જે નવી અવસ્થા થઈ એની પર્યાય કહેવાય. એટલે પરિણમનની વાત અહીંયા નથી. પરિણમન જે થયા છે એ બધા ક્ષણિક થયા છે. એ એક સમય માટે એ રૂપ થયો, બીજા સમય માટે બીજા રૂપે, ત્રીજા સમય માટે ત્રીજા રૂપે, એ બધી ક્ષણિક પર્યાયો થઈ. પણ એથી કંઈ મૂળ દ્રવ્ય, ત્રિકાળ રહેવાવાળું જે દ્રવ્ય, એમાં કોઈ ફેરફાર થયો નથી. આ સૌથી મોટી વાત છે. ત્રણેય કાળ એ એક જેવો એવો ને એવો જ રહ્યો છે. અને અહીંયા એને જો પરમ પારિણામિક ભાવ તરીકે ન લીધો, પણ એને અહીંયા ત્રિકાળ નાયક તરીકે લીધો. કેમ કે પારિણામિક જે છે એ તો બીજા દ્રવ્યો પણ પારિણામિક હોય છે, જે પરિણમે છે એ બધા પારિણામિક છે. એટલે એની વાત નથી લીધી. અહીંયા તો એ બધાથી, પાંચે દ્રવ્યોથી જુદો એ જીવ છે, એ જ્ઞાન કરવાવાળો છે, જ્ઞાયક છે. એટલે ત્રણેય કાળે એ માત્ર જ્ઞાન કરનારો, અને જ્ઞાન કરે છે ત્યારે એ પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે. તે છતાંય એ પરને જાણે તે વખતે પણ એ પરજ્ઞેયોની અશુદ્ધિ એનામાં આવી જતી નથી. પરજ્ઞેયો એને જણાય તો એ પરજ્ઞેયો જાણે ત્યારે પરજ્ઞેયોની અશુદ્ધિ એનામાં આવી જતી નથી. પરજ્ઞેયો એને સ્પષ્ટ જણાય છે. જેમ અરીસો છે એ મેલો નથી અને એકદમ ચોખ્ખો અરીસો છે તો એમાં ચોખ્ખા પ્રતિબિંબો પડે છે, એમ અહીંયા જ્ઞાનનો વિકાસ એ રીતે હોય ત્યારે એને નિર્મળ જ્ઞાન નિર્મળ થયું એમ કહીએ, તો એ વખતે એને બધા જ જ્ઞેયો જણાય. કેવળ જ્ઞાનમાં જ્ઞેય માત્ર જણાય, પણ છતાં પણ એ જ્ઞેય માત્રને જાણે ત્યારે આપણે એમ કહીએ કે જ્ઞેય આકારે થયો. પણ જ્ઞેય આકારે થયો છે ત્યારે શું થાય છે કે એમાં એ જ્ઞેયો જે છે તે જેમ છે તેમ ઝળકે છે, એટલે આપણે જ્ઞેય આકારે થયો એમ કહીએ છીએ. વાસ્તવમાં એ જ્ઞાન જ્ઞાન આકાર જ રહે છે, એ જ્ઞેય આકારે થતું નથી. અને જ્ઞેય આકારે નથી થતું એનો અર્થ એવો છે કે જ્ઞેયોની જે અશુદ્ધિ છે એ કંઈ એમાં વ્યાપતી નથી. એ બિંબોમાં જે કંઈ અશુદ્ધિ છે એ અશુદ્ધિ કંઈ અરીસામાં જતી નથી, પ્રતિબિંબમાં એ અશુદ્ધિ જતી નથી. બિંબમાં કોઈ પ્રકારની ગંધ આવે છે કે કંઈ પણ મલિનતા દેખાય છે કે ચિકાસ લાગે છે કે ભીનાશ લાગે છે, એ બધી અરીસામાં પડતા પ્રતિબિંબમાં ક્યાં જાય છે? એ જ રીતે એ બધાને જાણનારો ભગવાન આત્મા એ જ્ઞેય આકાર થાય છે ત્યારે પણ એ જ્ઞેયકૃત જે અશુદ્ધિ છે એ કંઈ એમાં વ્યાપતી નથી. અને બીજી એક વાત કે એ જ્ઞેયો અંદર દેખાય છે તો એ જ્ઞેયોનું કંઈ કાર્ય નથી. જ્ઞેયો એમાં જ્ઞાનની પર્યાયમાં જણાય છે એ કંઈ જ્ઞેયોનું કાર્ય નથી. એ કાર્ય કોણ કરે છે? એ જ્ઞાન કાર્ય કરી રહ્યો છે, ભગવાન આત્મા કાર્ય કરી રહ્યો છે. જ્ઞેયો કંઈ કરી રહ્યા છે એટલે કંઈ અહીંયા જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞેયોનું એ કાર્ય નથી. એ કાર્ય કોનું છે? તો કે જ્ઞાનનું છે, એ જ્ઞાયકનું કાર્ય છે. જ્ઞાયક પોતે જ એ જ્ઞેયોને જાણવા રૂપે પરિણમે છે એટલે એ જ્ઞાયક કહેવાય છે. એટલે તો એ જ્ઞાયક તરીકે પ્રસિદ્ધિ પામ્યો છે. હવે એવો જ્ઞાયક થયો છે ત્યારે જે જ્ઞાન કરવાની જે પ્રક્રિયા એની થઈ રહી છે એ વખતે એ પરનું જ્ઞાન કરે છે. તો પર જ્ઞેયોના આકારે થાય છે એમ વ્યવહારથી કહીએ, તે છતાં એનામાં એ પરજ્ઞેયોની અશુદ્ધિ વ્યાપતી નથી કે એ ખરેખર તો એ પરજ્ઞેય આકારે નથી થતો, પણ એ પોતે પોતાના જ્ઞાન આકારે જ રહે છે. એટલે પોતાનો જે સ્વભાવ છે જ્ઞાન કરવાનો એ સ્વભાવે જ રહે છે. એ પરજ્ઞેયોને જાણે છે એ વખતે પણ એ પોતે તો ત્રણેય કાળ એ જ્ઞાયક જ છે, એ વાત એમાં ખાસ લીધી છે. અને સ્વને જાણે છે ત્યારે પણ એ તો જ્ઞાયક જ છે, એટલે એ તો પોતે જ્ઞાન સ્વભાવે જ પરિણમે રહ્યો છે. એટલે તો એ ત્રણેય કાળ એ જ્ઞાયક 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 જ છે, એ વાત આપણે આવી. એના પછી જે વાત આવે છે તે શુદ્ધ નયની વાત લીધી છે, એ લીધી એમાં કે તે સમસ્ત અન્ન દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. ટીકામાં જે છેલ્લું વાક્ય આપણે લીધું એની વાત પછી આવી અને એમાં ઉદાહરણ આપવામાં આવ્યું. શું ઉદાહરણ આપવામાં આવ્યું? કે અગ્નિનું ઉદાહરણ લઈને વાત કરવી અને દીવાનું ઉદાહરણ લઈને વાત કરવામાં આવી. શુદ્ધ નયની વાત કરવી છે, શુદ્ધ આત્મા દ્રવ્ય છે એની વાત કરવી છે ને, એટલે એમાં એ ઉદાહરણ બહુ સુંદર રીતે આપ્યું છે કે બળવા યોગ્ય પદાર્થ જે છે એ દાહ્ય કહેવાય. એ બળવા યોગ્ય પદાર્થ જ્યારે બળે છે એટલે એ એમાં અગ્નિ વ્યાપ્યો છે એ વખતે એ અગ્નિનો આકાર એ બળવા યોગ્ય પદાર્થના આકારે થાય છે. લાકડાનો ટુકડો બળી રહ્યો છે તો લાકડાના ટુકડાનો જેવો આકાર છે એ આકારે અગ્નિ થાય છે. તો એમાં એમ નથી કે એ લાકડાનો ટુકડો એ આકારનો હતો માટે અગ્નિ એ આકારે થઈ, એમ નથી. એ તો નિમિત્ત કારણ છે અગ્નિને એવા આકારે થવાનું. અગ્નિ સ્વયં પોતે એવા આકારે થાય છે એ અગ્નિની પોતાની યોગ્યતા છે. અગ્નિ પોતે પોતાની યોગ્યતાથી એ વખતે એ લાકડાનો જે આકાર છે એવા આકારે થાય છે. એટલે જ્ઞેયની વાત એમાં લઈ અને આગળ વાત કરી કે જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી, જે પહેલા વાત કરીએ એ પણ આમાં સમજાવી દીધું. અને એ જ્ઞાન એ જ્ઞેય આકારે થાય છે તેમાં એ જ્ઞાનની પોતાની એવી યોગ્યતા છે એટલે એ જ્ઞેય આકારે થાય છે. એમ નથી કે એ જ્ઞેય આકારના નિમિત્તે એ જ્ઞાન જ્ઞેય આકારે થાય છે, એ જ્ઞેયોના નિમિત્તે એ જ્ઞાન જ્ઞેય આકારે થાય છે, એમ નથી. જ્ઞાન જ્ઞેય આકાર થયું આપણે એમ કહ્યું ને, એટલે કે જ્ઞેયને જાણવા રૂપે પ્રવર્તે છે ત્યારે સામે જ્ઞેયો છે, જેવા જ્ઞેયો છે એવું જેને જ્ઞાન થાય છે એટલે આપણે એમ કહીએ છીએ કે જ્ઞેય આકાર થયું. તો જ્ઞેય છે તો થયું ને? ના, એમ નથી, એમ નથી. એ જ્ઞાનની પોતાની એવી શક્તિ છે એટલે એ એવા જ્ઞેય આકારે થાય છે. એ જ્ઞેય ના કારણે થાય છે એમ નથી. એ તો નિમિત્ત નૈમિતિક એવો સંબંધ છે કે જ્યારે અહીંયા જ્ઞાનનું પરિણમન એમ થવાનું છે એ વખતે સામે નિમિત્તમાં એવું જ જ્ઞેય હોય, સામે નિમિત્તમાં એવું જ જ્ઞેય હોય કે જેવા આકારે જ્ઞાન થવાનું છે એ જ જ્ઞેયને જેવું છે એવું જ જાણવાવાળું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એ ત્રણેય કાળ રહેવાવાળો જ્ઞાયક પોતે જ છે અને એ જ્ઞાયક પોતે જ જ્ઞાન રૂપે પરિણમ્યો છે. એને જ્ઞાન થયું છે એ એનું કર્મ છે, પોતે કરતા છે. જ્ઞાયક જ્ઞાયક કયો એટલે એ જ્ઞાન કરનારો, એ કરતા. અને જે થયું તે જ્ઞાન એ એનું કર્મ છે. અને એ વખતે પણ એ જે જ્ઞેયોને જાણે છે તો એ જ્ઞેયોના આકારે થઈ અને જાણે છે એમ આપણે કહીએ, કેમ કે એવું જ જ્ઞેય એમાં પ્રતિબિંબિત થાય છે. તો એમાં એ જ્ઞેયો એવા છે માટે આમ જ્ઞાન થયું એવું જ્ઞાન થયું, એમ નથી. લાકડાનો આકાર ચોરસ છે માટે અગ્નિ ચોરસ એ લાકડાના આકારે થઈ, એમ નથી. એ અગ્નિની પોતાની યોગ્યતા છે અને સામે નિમિત્ત નૈમિત્તિક એવો સંબંધ છે. એવી જ રીતે અહીંયા જ્ઞાનની પોતાની એવી શક્તિ છે કે જેને લીધે થઈને એ જ્ઞેય માત્રને જાણે છે ત્યારે એ જ્ઞેય આકારે થયું કહેવાય, છતાંય એ પોતે ન તો એ જ્ઞેયોની કોઈ શુદ્ધિને ગ્રહણ કરે છે કે ન તો એ જ્ઞેયોના નિમિત્તે એ જ્ઞાન કરે છે કે ન તો એને એ જ્ઞેયોને આધીન રહીને જ્ઞાન કરે છે. એ સ્વતંત્રપણે જ્ઞાન કરે છે, જ્ઞેયોને આધીન થઈને જ્ઞાન કરે છે એમ નથી. જ્ઞેયો છે માટે એવું જ્ઞાન થાય છે એમ નથી. જો આટલી બધી વાતો આમાં આવી ગઈ, આપણે ગઈ વખતે આ બધી વાતો કરી છે, આનું આપણે પુનરાવર્તન કર્યું. અને બીજું એક ઉદાહરણ એમાં સાથે જે લેવામાં આવ્યું એ દીપકનું ઉદાહરણ લેવામાં આવ્યું. દીપકનું ઉદાહરણ જે લીધું એમાં એ રીતે વાત લીધી કે દીવો જે છે તે પોતે પોતાનું કાર્ય કરે છે, એટલે કે એ પ્રકાશે છે, એટલે એની જ્યોત થાય છે. એની જે શિખા છે એ જ્યોતરૂપ શિખા એમાંથી પ્રકાશ થાય છે. એની પ્રકાશવાની અવસ્થાની અંદર એ દીપક છે અને એનો પ્રકાશ બીજા પદાર્થો ઉપર પડે છે, એટલે એ ઘટપટ આદિ જે કંઈ પદાર્થો એની આસપાસમાં રહ્યા છે એને એ પ્રકાશે છે ત્યારે પણ એ દીપક છે. દીપક ઘટપટ આદિને પ્રકાશિત કરવાની અવસ્થામાં એ દીપક છે અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, એ બીજું કાંઈ નથી. તેવી રીતે જ્ઞાયક એ પરનું જ્ઞાન કરે છે ત્યારે પણ એ જ્ઞાયક જ છે એવો ને એવો જ, અને સ્વનું જ્ઞાન કરે છે ત્યારે પણ એ જ્ઞાયક જ છે. પરનું જ્ઞાન કરે છે એ વખતે પર જ્ઞેયની કોઈ અશુદ્ધિ એનામાં વ્યાપતી નથી કે પર જ્ઞેયને અવલંબે એક અથવા તો એને કારણે એ જ્ઞાન કરે છે એમ પણ નથી. અને એ જ્ઞાયકનું પોતાનું એ કાર્ય છે, એ જ્ઞાન કરે છે ત્યારે એ પરનું જ્ઞાન કરે ત્યારે પણ એ જ્ઞાયકનું પોતાનું એ કાર્ય છે. એટલે એ કાર્યનું કરતા એ પોતે છે અને એનું કાર્ય કર્મ એટલે જ્ઞાન જે થાય છે એ પણ એનું પોતાનું છે. એટલે કરતા અને કર્મ બંને એના પોતાના છે, એ બંને એના પોતાના છે. એમાં પેલું જ્ઞેય કંઈ કરતું નથી, જ્ઞેયને આધીન કંઈ થતું નથી. આવું જ્ઞાયકનું સ્વતંત્રપણું, આવું જ્ઞાયકનું અનાદિથી અનંતકાળ સુધી એવું જે સત્તામાં રહેવું, એનો વિચાર કરતા આપણને આત્માનો વિચાર આવે છે કે આ ભગવાન આત્મા આવો અનાદિનો આ જ રીતે કોઈના પણ આલંબન વિના, કોઈના પણ આશ્રય વિના, કોઈની પણ અપેક્ષા વિના સ્વતંત્રપણે સમયે સમયે જ્ઞાન કરી રહ્યો છે એ એનું પોતાનું કાર્ય છે, એવો વિચાર આવતા આત્મામાં જવાય છે. આ બધા જ્ઞેય માત્ર છે, જે દેખાય છે, જણાય છે, જેનું જ્ઞાન થાય છે એ બધા જ્ઞેય માત્ર છે. એના પરિણામો સ્વતંત્રપણે થઈ રહ્યા છે, એ આત્માને કંઈ કરતા નથી. અને છતાં આત્મા પોતે એનું જ્ઞાન કરે છે છતાંય એ કોઈ રીતે મલિન થતો નથી, એ વાત એમાં આવી. એક પછીની જે વાત, ચોથી જે વાત આવે છે એનો હવે આપણે વધારે વિસ્તાર ગુરુદેવના પ્રવચનમાંથી જે પ્રવચન રત્નાકર થયા છે એમાંથી આપણે આજે કરીએ છીએ, એટલે વધારે એમાં આપણે લઈએ. એમાં શુદ્ધ નયનો જે આખો વિચાર મૂક્યો છે ગુરુદેવે, જે રીતે આખી વાત કરી છે આપણે લઈએ, પ્રવચન રત્નાકર લઈએ આપણે. એમાં આપણે 108-109 પાના સુધી આપણે જોઈ ગયા છીએ. દીપકનું દ્રષ્ટાંત આવ્યું એટલે ટીકાનો ભાગ આપણે પૂરો કર્યો છે લગભગ, અને એમાં પાના નંબર 109 એટલે પાના નંબર 109 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 109, અને જેમની પાસે પુસ્તક હોય એમને માટે પાનું 98 છે. એમાં ભાવાર્થ ઉપરનું પ્રવચન ત્યાંથી શરૂઆત કરી છે, પણ એ ભાવાર્થ ઉપરનું પ્રવચન જે લખ્યું છે એની ઉપરનો જે પેરેગ્રાફ છે, પહેલો પેરેગ્રાફ, એ આપણે જરાક ફરીથી જોઈએ. એમાંથી આપણે ઘણું ફરીથી સમજવાનું છે, આખી દ્રષ્ટિ બદલાઈ જાય એવી વાત છે. અહીંયા લખ્યું છે કે જ્ઞાયક જ્ઞાન રૂપે પરિણમે છે. જ્ઞાયક ભગવાન આત્મા ત્રિકાળ સત્તામાં રહ્યો છે, એનો નાશ નથી, અવિનાશી ચીજ છે, અને એનો સ્વભાવ જ જ્ઞાન કરવું એવો સ્વભાવ જ છે, એવા ભગવાન આત્માની વાત કરે છે કે જ્ઞાયક જ્ઞાન રૂપે પરિણમે છે. એનું પરિણમન જે થઈ રહ્યું છે એ જ્ઞાન રૂપે જ છે, એ કુટસ્થ નથી, પરિણમે તો છે જ, પરિણમન તો થાય જ છે, પણ એ પોતાની વાત લીધી છે અને એ પરિણમે છે તો પરિણમે છે. અને જે પર્યાય થાય છે એ ગમે તે પર્યાય થાય તે છતાં પણ, ગમે તેનું જ્ઞાન કરે તે છતાં પણ એ પોતે જ્ઞાયક એવો ને એવો જ રહે છે, એ વાતને પકડી રાખવાની છે, એ વાતને છોડવાની નથી, એમાં કોઈ ફેરફાર થતા નથી. જ્ઞાયક જ્ઞાન રૂપે પરિણમે છે, જ્ઞાયક જ્ઞાન કરે છે સદાય, એનો સ્વભાવ છે એટલે જ્ઞાન રૂપે પરિણમે છે. તે જ્ઞેય આકારે પરિણમે છે એમ છે જ નહીં. આપણે ગઈ વખતે આ વાત બાકી રાખી હતી એટલા માટે કે બધાને ગૂંચવાળો ન થાય એટલા માટે, જ્ઞેય આકારે પરિણમે છે એમ કરીને પહેલા વાત સમજવા માટે લીધી, ને પછી હવે જે વાત જે હતી એ આ હતી કે ખરેખર તો એ જ્ઞેય આકારે પરિણમે છે એમ છે જ નહીં. કેમ એમ નથી, એ પોતે જ્ઞાન આકાર જ રહે છે, એ જ્ઞેય આકાર થતો જ નથી. જ્ઞાન કરે છે, પરનું જ્ઞાન કરે ત્યારે પણ એ તો પોતે પોતાના આકારે રહે છે, એ પોતાનામાંથી બદલાતો જ નથી, એનું પોતાનું કાર્ય છે જ્ઞાન કરવાનું, ત્યારે એ જ્ઞાન કરે છે. પરને જાણે છે ત્યારે પણ એ પોતાનું જ જ્ઞાન છે. એટલે અહીંયા કહે છે કે જ્ઞેય આકારે પરિણમે છે એમ છે જ નહીં, એ જ્ઞાન આકારે જ રહ્યો છે, પોતે પોતાના આકારે જ રહ્યો છે, પોતાના સ્વરૂપે જ રહ્યો છે, એમાં કોઈ ફેર થયો જ નથી. એ જ્ઞાન ક્રિયા કરે છે, જ્ઞપ્તિ ક્રિયા કરે છે, ત્યારે પણ આ જ્ઞાયક રૂપી દીવો દયા દાન વ્રત ભક્તિ પૂજા ઇત્યાદિ પરિણામ જે જ્ઞેય છે આ બધા પરિણામ થાય, દયાના દાનના વ્રતના ભક્તિના તપના જે કંઈ પરિણામ જે કંઈ થતા હોય એ વખતે એ જાણનારો તો છે ને, એ જાણે તો છે ને, અને એ આ બધાને પણ જાણે તો છે ને, કોને નથી જાણતો? દયાદાન વખતે પણ એ બધાને એ જાણનારો તો છે ને, એટલે એ બધા એના જ્ઞેય છે. એટલે ઇત્યાદિ પરિણામ જે જ્ઞેય છે તેને જાણવાના કાળે પણ જ્ઞાનરૂપે રહીને જ જાણે છે, એ અન્ય રૂપ થતો નથી, અન્ય જ્ઞેય રૂપ થતો નથી. જ્ઞેયનું જ્ઞાન તે જ્ઞાનની અવસ્થા છે, જે જ્ઞેય છે એનું જ્યારે જ્ઞાન થાય છે તો એ જ્ઞાનની અવસ્થામાં ફેરફાર થયો. પહેલા જે કંઈ જોતો હતો એનું જ્ઞાન થતું હતું, એને બદલે બદલાઈને બીજી પડે બીજી વસ્તુનું જ્ઞાન થાય છે, તો ફેરફાર ક્યાં થયો? એ જ્ઞાનની અવસ્થામાં ફેરફાર થયો. એટલે જ્ઞાન જે કર્યું એ પહેલી વખતે જે જ્ઞાન કર્યું, પછી બીજા સમયે જ્ઞાન થયું, ત્રીજા સમયે જ્ઞાન થયું, એક પછી એક જ્ઞાનની પર્યાય બદલાતી જાય છે. એટલે એ જ્ઞાનની અવસ્થા છે, એ પર્યાયો બધી જે થઈ રહી છે એ જ્ઞાનની પર્યાય છે. એટલે જ્ઞેયોનું જ્ઞાન જે થઈ રહ્યું છે એ શું છે ખરેખર જોવા જઈએ તો, એ જ્ઞેયોનું જ્ઞાન તે જ્ઞાનની પર્યાય છે, જ્ઞાનની અવસ્થા છે, એ જ્ઞેયની અવસ્થા નથી. જ્ઞેયો તો ત્યાં જેમ છે તે રીતે જેમ છે તેની પર્યાય જુદી છે, જે બદલાય છે તો જ્ઞેયોની પર્યાય બહારમાં જે બદલાતી હોય તે બદલાય. અહીંયા તો જ્ઞાનની જ પર્યાય છે, એમાં બદલાવ આવે છે, જેવું જ્ઞેય છે એવું અહીંયા પ્રતિબિંબિત થાય છે. પણ એ અવસ્થા કોની છે? એ જ્ઞાનની અવસ્થા છે, એટલે એ પર્યાય જ્ઞાનની પર્યાય કહેવાય, એ જ્ઞેયની પર્યાય નથી. જ્ઞાનની પર્યાય જ્ઞેયના જાણપણે થઈ, જ્ઞાનની એ પર્યાય જ્ઞેયને જાણવાપણે થઈ અથવા તો જ્ઞેયના જાણનપણે થઈ, માટે તેને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. એને જાણવા પણ થઈ છે, એની અંદર પેલું જ્ઞેય જે છે એનું કોઈ અશુદ્ધ ભાગ, એની કોઈ વિકૃતિ અહીંયા અંદર જ્ઞાનમાં આવી જતી નથી, માટે તેને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. સાક્ષાત તીર્થંકર ભગવાન સામે હોય અને તે જાણવાના આકારે જ્ઞાનનું પરિણમન થાય, તીર્થંકર ભગવાન સાક્ષાત હોય, આપણે સમસરણમાં હોઈએ અને જ્ઞાન થાય આપણને, તીર્થંકર ભગવાનને જાણવા રૂપે જ્ઞાન થાય, એવું જ્ઞાનનું પરિણમન થાય, તો તે જ્ઞેયના કારણે થયું એમ નથી. શાંતિથી બેસાડું પ્રભુ, આમાં જરાક અઘરું પડે એવું છે. શું કહ્યું? સાક્ષાત તીર્થંકર ભગવાન સામે હોય અને તે જાણવાને આકારે જ્ઞાનનું પરિણમન થાય, એટલે કે જ્ઞાન એને જાણે, એટલે જ્ઞાનની પર્યાયમાં તીર્થંકર ભગવાન જ્ઞેય રૂપે જણાય, તો તે જ્ઞેયના કારણે થયું એમ નથી. એટલે તીર્થંકર ભગવાન સામે છે માટે એમ થયું છે એમ નથી. તે કાળે જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર પોતાથી જ છે, પરને લઈને થયું નથી. શાંતિથી બેસાડું પ્રભુ, આ જરાક અઘરું પડે, કેમ કે છઠ્ઠી ગાથા છે, ઘણી અઘરી, ઘણી મહત્વની, ઘણી સમજવા જેવી, એનામાંથી વિચાર કરતા કરતા સમ્યક દર્શન થાય એવી ગાથા છે. ન સમજાય તો અધ્યાન રાખવું, આશંકા કોઈપણને થાય પણ શંકા ન કરવી, શંકા ન કરવી કે ના આમ હોય જ નહીં, એમ નહીં શંકા કરવી. મને નથી સમજાતું, હું ફરીથી વાંચીશ, ફરીથી વિચાર કરીશ, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, અને વાત એક વખત એવી ઉતરી જશે કે પ્રકાશ થશે અંતરમાં, અંતરમાં પ્રકાશ થશે, ઓહો આ વાત, આવી અદ્ભુત વાત. એટલે ફરી ફરીને વાંચું. અહીંયા શું કહ્યું છે ગુરુદેવે? એમ સમજાવ્યું છે અહીંયા કે સાક્ષાત તીર્થંકર ભગવાન સામે હોય અને તે જાણવાને આકારે જ્ઞાનનું પરિણમન થાય તો તે જ્ઞેયના કારણે થયું એમ નથી. તે કાળે જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર પોતાથી જ છે, પરને લઈને થયું નથી. ભગવાનને જાણવાના કાળે પણ ભગવાન જણાયા છે એમ નથી, પણ ખરેખર તત્સંબંધી પોતાનું જ્ઞાન જણાયું છે. આ હજી એના કરતા આગળ વાત લઈ ગયા. જ્યારે એ જ્ઞાન થયું છે ત્યારે ખરેખર ભગવાન જણાયા છે એમ નથી, પણ એ તત્સંબંધી પોતાનું જ્ઞાન, તે સંબંધી એ જ્ઞેય શું છે તો કે તીર્થંકર ભગવાન છે. અને એ તીર્થંકર ભગવાન જે છે એ જણાયા છે એમ કહેવાને બદલે તેમના સંબંધી તત્સંબંધી નું પોતાનું જ્ઞાન જ એને જણાયું છે. અને આત્મા એ જાણનાર છે, તે જાણે છે. અહીંયા પ્રશ્ન કરી અને પાછી વધારે સ્પષ્ટતા ગુરુદેવે કરી છે. આપણે ફરીથી અહીંયા લઈએ કે તે કાળે જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર પોતાથી જ છે, પરને લઈને થયું નથી. ત્યાં સુધી વાત બરાબર બેસી ગઈ. હવે આગળ કહ્યું કે ભગવાનને જાણવાના કાળે, એટલે તીર્થંકર ભગવાનના સમસરણમાં આપણે બેઠા છીએ ત્યારે ભગવાનને આપણે જાણીએ છીએ, ત્યારે તે કાળે પણ ભગવાન જણાયા છે એમ નથી, પણ ખરેખર તત્સંબંધી તે સંબંધી પોતાનું જ્ઞાન જણાયું છે. આત્મા જાણનાર છે, તે જાણે છે. તે પરને જાણે છે કે નહીં તો કઈ કહે છે કે પરને જાણવાના કાળે પણ સ્વનું પરિણમન, જ્ઞાનનું પરિણમન પોતાથી થયું છે, પરના કારણ નહીં. પરના કારણે એ નથી થયું. અને એ જે જ્ઞાન થયું છે એ જ્ઞાન કોનું છે તો જ્ઞાન તો પોતાનું છે, પોતે કાર્ય કર્યું. જ્ઞાયક છે, જ્ઞાયક શું કાર્ય કરે, જ્ઞાયક કાર્ય શું કરે, રસોઈઓ શું કાર્ય કરે, રસોઈ કરે, ટપાલી શું કાર્ય કરે, ટપાલી વેચવાનું કામ કરે. તો પછી જ્ઞાયક શું કામ કરે, જ્ઞાન કરવાનું કાર્ય કરે. તો ભાઈ જ્ઞાન કરવાનું કામ કરે તો કરે, અને એમાં જ્ઞાન કરવાનું કામ કરે તો એમાં અનેક પ્રકારના જ્ઞાન કરે, અને એ અનેક પ્રકારના જ્ઞાન કર્યા એ બધું કાર્ય કોનું કહેવાય? એ અનેક પ્રકાર જેનું જ્ઞાન કર્યું એનું કાર્ય કહેવાય કે આ જ્ઞાન કરનારનું કાર્ય કહેવાય? પોતાનું કાર્ય કહેવાય, બરાબર છે ને? પોતાનું કાર્ય કહેવાય. પોતે જ્ઞાન કરનાર છે એનું એ કાર્ય છે. કાર્યના વિષયનું મહત્વ નથી, એ કાર્ય શું કરે છે એ મહત્વનું છે. કાર્ય શું કરે છે તો જ્ઞાન કરવું, જ્ઞાન કરવું એ એનું કાર્ય છે, પોતાનું કાર્ય છે, પોતાનું સ્વનું પરિણમન છે, એ જ્ઞાનનું પરિણમન છે, અને એ જ્ઞાનનું પરિણમનનો કર્તા પોતે છે. પરને જાણવાના કાળે પણ એ સ્વનું પરિણમન છે, જ્ઞાનનું પરિણમન પોતાનું છે, અને એ પોતાથી થયું છે. બીજો એને પરિણમન કરાવે છે ના, એ કાર્ય જ એનું છે તો પછી બીજો ક્યાંથી પરિણમન કરાવે? એ કાર્ય એનું છે એટલે બીજો કોઈ એને પરિણમન કરાવે, એની ઉપર કોઈ અસર કરે કે બીજાને આધીન થઈને એને કાર્ય કરવું પડે એમ છે જ નહીં. એ પોતાનું પરિણમન છે, જ્ઞાનનું પોતાનું સ્વતંત્ર પરિણમન છે, અને જ્ઞાનનું પરિણમન જે થઈ રહ્યું છે એ પોતાથી થયું છે, એ પરના કારણે નહીં. એમાં પરનું કંઈ કાર્ય નથી, પરનું કંઈ કરતાપણું નથી, પરની કોઈ મદદ નથી, પરની કોઈ સહાય નથી. આગળ પણ એક ઉદાહરણ ગુરુદેવે આપ્યું છે, બહુ સરસ સમજાવ્યું છે કે આ શાસ્ત્રના શબ્દો જે જ્ઞેય છે, આપણે આ વાંચી રહ્યા છીએ, શબ્દો જે જ્ઞેય છે એ જ્ઞેયના આકારે જ્ઞાન થાય છે, પણ તે જ્ઞેય છે માટે જ્ઞાનનું અહીં પરિણમન થયું છે એમ ત્રણ કાળમાં નથી. બહુ કડક થઈને વાત કરી દીધી, કથનચિત તો વાત જ નહીં, અહીંયા કોઈક પ્રકારે ક્યાંક કોઈક અપેક્ષા ના એમ પણ નહીં, ત્રણ કાળમાં નથી. આ શાસ્ત્રના શબ્દો જે જ્ઞેય છે એ જ્ઞેયના આકારે જ્ઞાન થાય છે, પણ તે જ્ઞેય છે માટે જ્ઞાનનું અહીં પરિણમન થયું છે એમ ત્રણ કાળમાં નથી. તે વખતે જ્ઞાનના પરિણમનની લાયકાતથી, જ્ઞાનના પરિણમનની એવી જ યોગ્યતા છે, કેવી યોગ્યતા છે કે એનું જ્ઞાન કરે, સામે જ્ઞેય છે એનું જ જ્ઞાન કરે એ સમયે એવી જ યોગ્યતા છે, અને પરિણમન જ્ઞાનનું થાય છે, એનો કરતા એ જ્ઞાયક પોતે છે. અર્થાત જ્ઞેયનું જ્ઞાન થવાની પોતાની લાયકાતથી જ્ઞાન થયું છે. જ્ઞાન જ્ઞેયના આકારે પરિણમે છે તે જ્ઞાનની પર્યાયની પોતાની લાયકાતથી પરિણમે છે. જ્ઞેય છે માટે પરિણમે છે એમ નથી. જ્ઞેય છે માટે એમ જ્ઞાન થાય છે એમ નથી. આ વાત થોડીક અઘરી પડે. અઘરી એટલા માટે પડે કે એમ થાય કે સામે વસ્તુ ન હોય ને છતાં જ્ઞાન થાય. હા પ્રભુ એમ જ છે. જ્ઞાન અંદરમાંથી થાય છે, બહારમાંથી કંઈ આવતું નથી. કેવળ જ્ઞાન થાય છે તો શું બધા જગતના બધા પદાર્થનો અભ્યાસ કરવા જાય છે બધા એમ કરીને બધું કેવળ જ્ઞાન કરે છે, બધું જ્ઞાન કરે છે? ના, એ અંદરમાંથી જ થાય છે. કેમ કે જ્ઞાનનો સ્વભાવ જ એવો છે, જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે એ સ્વયં પોતે સિદ્ધ છે અને એ થાય છે જ્ઞાન. એમાં કોઈ બીજાની અને અપેક્ષા જરૂર છે જ નહીં. એટલા માટે તો એ ભવિષ્યકાળની બધી પર્યાયોને જાણે છે. નેત્ર કેવી રીતે જાણે? જે પર્યાય થઈ જ નથી અને જે પર્યાયો ભૂતકાળની વિલીન થઈ ગઈ છે એ પર્યાયોને પણ એ જ્ઞાન જાણે છે. એટલે જ્ઞાન છે એ સ્વયં સિદ્ધ પોતાનું જ છે અને એ જ્ઞાનનો ધણી, જ્ઞાનનો સ્વામી પોતે તું ભગવાન આત્મા છો ને, તું જ્ઞાયક છો ને, એ જ્ઞાન કરવા વાળો તું જ્ઞાયક છો ને, અને તું તારું પોતાનું જ્ઞાન સ્વતંત્રપણે કરી રહ્યો છે એ અવસ્થામાં પણ તું જ્ઞાયક છો. બીજા પરના જ્ઞાન ખરેખર તો તું કરતો જ નથી, ખરેખર તો તું તારા જ્ઞાનને જ એ વખતે પણ જાણી રહ્યો છે. પર સંબંધીના જ્ઞાન થાય છે એટલે પર જ્ઞેયો તારા જ્ઞાનમાં ઝળકે છે ત્યારે પણ એ જ્ઞાનની તારી પર્યાય છે અને એને જ તું અનુભવી રહ્યો છે. અનુભવ તું શેનો કરે છે? પરનો અનુભવ કરે છે કે તારો પોતાનો સ્વયં પોતાનો અનુભવ કરે છે? તું અનુભવે છે શું? જ્ઞાન અનુભવાય છે ને, જ્ઞાન અનુભવ રૂપે છે. સુદેવે જે વાત લીધી છે બહુ બહુ સૂક્ષ્મતાથી વાત લીધી છે પ્રભુ. ફરીથી વાંચવાનું, ફરીથી યાદ કરવાનું એટલે વાત બેસતી જશે. આ વાત સ્વતંત્રપણે બરાબર અંતરમાં ઉભી નીકળે પછી બીજા બધા વિકલ્પો શાંત પડી જાય. પછી એમ થાય કે અરે બીજું શું કરવા પણ હોય રહ્યું મારે, હું નકામાનો શા માટે ફાંફા મારું છું? મારો સ્વભાવ પૂર્ણ જ્ઞાન સ્વભાવ છે, હું જ્ઞાન સિવાય બીજું કંઈ કરી શકતો નથી. કૃપાળુ દેવે કહ્યું છે કે આ આત્મા એક તણખલાના બે ટુકડા પણ કરી શકતો નથી. અમે તો ગુરુદેવની આ વાત સાંભળ્યા પછી એમ કહીએ છીએ કે પ્રભુ આ આત્મા તણખલાને સ્પર્શી પણ શકતો નથી, ટુકડા કરવાની વાત તો બાજુ પર રહી. અમને તો આ સમયસારની આ બધા પંચ પરમાગમની વાતો ગુરુદેવે જે સમજાવી છે એ સમજ્યા પછી અમને તો એમ લાગે છે કે આ આત્મા તણકલાના ટુકડા કરવાની વાત તો બાજુ પર રહી પણ એને સ્પર્શી શકે એમ પણ નથી. માત્ર જ્ઞાન 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 એનો સ્વભાવ છે ને, જ્ઞાન કરે છે, સ્વતંત્રપણે કરે છે. અને એવા જ્ઞાન કરતા કરતા અનાદિનો એવો ને એવો જ રહ્યો છે, એમાં ક્યાંય કોઈ એક ડાઘ પડ્યો નથી, કોઈ એક ઘસરકો પણ પડ્યો નથી, એવો ને એવો જ છે. દ્રષ્ટિ કરીએ અને એનો સ્પર્શ કરીએ, એને અનુભવીએ તો કાલે સવારે એ બધું પલટાઈ જાય એવી આ જ્ઞાનની તાકાત છે. એને એના તરફ દ્રષ્ટિ કરીએ તો એ જ્ઞાયક એવો છે એવો જ જણાઈ જાય એવો છે. હવે આપણે અહીંયા ભાવાર્થ ઉપરનું પ્રવચન છે ને એમાંથી થોડાક ભાગ લઈએ. આપણે મોટા ભાગનો ભાગ આપણે કવર કરી લીધો છે પણ કેટલીક વસ્તુ અહીંયા લઈએ છીએ, આપણે વાંચીએ છીએ અને થોડુંક કદાચ ઝડપથી જોઈ જઈશું. કેમ કે આ બધી વાત ફરી ફરીને આવે છે ને એટલા માટે, પણ અગત્યનું છે, ઘણું અગત્યનું છે. જો પહેલેથી બધી વાત આવશે, આપણે ભાવાર્થ પહેલેથી લઈએ છીએ. અહીંયા ગુરુદેવનું ભાવાર્થ ઉપરનું પ્રવચન છે એ આખું આપણે અહીંયા જોઈએ છીએ. આપણી પાસે એટલો જ બરાબર સમય છે અને બરાબર શાંતિથી પતી જશે, એનો થોડો થોડો વચમાં આપણે વિસ્તાર પણ કરીશું. આત્મામાં અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી. અશુદ્ધપણું જે આવ્યું એ પરદ્રવ્યના સંયોગથી આવે આત્મામાં. આત્મામાં આવે એટલે ક્યાં આવે એ આગળ સ્પષ્ટતા આવી જાય છે. ત્યાં મૂળ દ્રવ્ય જે છે એ અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. એટલે અશુદ્ધપણું ક્યાં રહી ગયું? પર્યાયમાં રહી ગયું, અવસ્થામાં રહ્યું. પહેલા એમ કહ્યું કે આત્મામાં અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે, પણ તેમ છતાં એ અશુદ્ધપણું કયા લેવલ સુધી આવે છે? અંદર સુધી આવતું નથી, મૂળ દ્રવ્યમાં એ આવતું નથી. એટલે કે મૂળ દ્રવ્ય જે છે એ પેલી અશુદ્ધિને કારણે થઈ અને બીજા દ્રવ્ય રૂપે થતું નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. પર્યાય એ સમયે જે મલિનતા છે એટલી ને એટલી મલિનતા કંઈ કાયમ રહે છે એવું પણ નથી. બીજા સમયની મલિનતા, ત્રીજા સમયની મલિનતા, ચોથા સમયની મલિનતા, પાંચમા સમયની મલિનતા એ જુદી જુદી છે. કર્મરૂપ મલિનતા જે છે એ દરેક સમયે એક સરખી ક્યાં છે? એક સરખી તો છે જ નહીં. એટલે એ મલિનતાનો જે આત્માની સાથેનો સંયોગરૂપ સંબંધ જે છે એ પણ કેટલો છે? ખરેખર જોવા જઈએ તો એક સમયનો જ છે, કેમ કે બીજા સમયે જે મલિનતા છે એ છે બરાબર, પણ એ પહેલા હતી એટલી ને એટલા પ્રમાણમાં એવી એક્ઝેક્ટ એમ તો છે જ નહીં. તમે ભાવની રીતે વાત કરો, ભાવરૂપ મલિનતાની વાત કરો તો પણ એમ જ છે. એક સમયમાં જે ભાવ હતો, જેટલો જેટલી તીવ્રતાનો થી ક્રોધ હતો કે દ્વેષ હતો કે રાગ હતો કે લોભ હતો, એટલો જ એક્ઝેક્ટ એવો જ બીજા સમયમાં નથી હોતો. કોઈ પણ પ્રકારની તમે મલિનતાનો વિચાર કરવા બેસશો તો એ મલિનતા જે છે એ પર્યાયમાં જ છે, એ સમયની એ પર્યાય છે એમાં જ છે, દ્રવ્યમાં તો હોઈ શકે જ નહીં. કેમ કે બદલાતી વસ્તુ છે, બદલાઈ જાય છે ને, દરેક જુદા જુદા સમયે એ મલિનતા જુદી જુદી છે. એટલે બહુ સ્પષ્ટ થઈ જાય છે કે વાત સાચી છે, એ મલિનતા જે છે એ પરદ્રવ્યના સંયોગથી એ આવી, એટલે કે એના નિમિત્તથી આવી, તો એ દશા એની થઈ તો એ પર્યાયમાં થયું છે, દ્રવ્યમાં કંઈ હોઈ શકે નહીં. નહીં તો દ્રવ્યની શું દશા હોય? હોય દ્રવ્ય દ્રવ્ય તરીકે રહી જ ન શકે. માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. જો આત્મામાં પુણ્ય પાપની મલિન દશા એ કર્મના નિમિત્તથી આવે છે, દયાદાન ભક્તિ પૂજા ઇત્યાદિ વિકલ્પો એ રાગ છે, એ મલિનતા છે, અને એ પરદ્રવ્ય જે કર્મનો ઉદય તેના સંયોગથી આવે છે. સંયોગ કરનારો કોણ છે? આત્મા પોતે જ છે. ખરેખર તો એમ છે, સંયોગ થયો છે બરાબર છે, કર્મના ઉદયને કારણે સંયોગ છે, પણ સંયોગમાં એ જોડાણ કરનારો તો પોતે છે. એ આવે સંયોગને એને અલિપ્ત રહેવું તો રહી શકે છે. આ સાતમા ગુણસ્થાને કે જે બિરાજી રહ્યા છે એ શું કરે છે? એનાથી અલિપ્ત જ રહે છે ને. કેટલા સંયોગો આવે છે બહારમાં, તો કંઈક જાત જાતના સંયોગો આવે છે, ઉપસર્ગો આવે છે ને, પરિસર આવે છે ને, ઘણું બધું આવે છે, ક્યાં જોડાય છે? એટલે એ કર્મનો ઉદય તેના સંયોગથી આવે છે બરાબર છે, પણ તેથી મૂળ દ્રવ્ય જે જ્ઞાયક ભાવ છે તે રાગ આદિ રૂપ મલિન થઈ જતું નથી. એ તો નિર્મળ આનંદ ચિદાનંદ ભગવાન જેવો છે તેવો ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપે રહે છે. અહીંયા જ્ઞાયકને લાવ્યો બરાબર છે, એ ભગવાન આત્મા એવો ને એવો જ્ઞાયક ભાવે જ રહ્યો છે. ચિદાનંદ એટલે જ્ઞાન આનંદ રૂપ ભગવાન આત્મા નિર્મળ શુદ્ધ છે, ત્રિકાળ એવો ને એવો એ જ્ઞાયક સ્વરૂપે જ રહે છે. જાણનારો 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 જ છે, બીજું કંઈ કરનારો નથી. એ કરે છે તો પોતાને જ કરે છે, પોતે પોતાના જ્ઞાનને કરે છે, પોતાના સ્વરૂપને કરનારો કરતા છે, બીજું કંઈ કરનારો નથી, પરનું કંઈ કરનારો નથી. એટલે જ્ઞાયક સ્વરૂપે જ રહે છે અને એમાં કોઈ ફેરફાર મૂળ દ્રવ્યમાં થયો નહીં. એ વાત દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે, અને પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. પર્યાયમાં એ મલિનતા દેખાય બરાબર છે, કર્મ છે આ છે તે છે બધી વાત બરાબર, રાગ થયા દ્વેષ થયા બધું ક્યાં થયું, કયા લેવલે થયું, એ અવસ્થામાં થયું, અને એ અવસ્થા પણ એક સરખી રહેતી નથી, દરેક સમયે બદલાયા કરે છે. એ મલિનતા બધી પર્યાયમાં થઈ. એટલે જો પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો એમ કહેવાય કે આત્માને કર્મ છે, આત્માને કર્મરૂપ મલિનતા છે, એ વાત આવે. પણ દ્રવ્ય તરીકે તો એ એવું ને એવું ત્રિકાળ શુદ્ધ જ છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુદ્ગલ કર્મના નિમિત્તથી રાગ આદિરૂપ મલિન છે. પંડિત જયચંદજીએ બહુ સારું સ્પષ્ટીકરણ કર્યું છે કે પર્યાય દ્રષ્ટિથી જુઓ તો તે મલિન જ દેખાય છે, અને દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, એ કાંઈ જડપણું થયું નથી. એ ગમે તેવા રાગને જોતો હોય, ક્રોધને કરતો હોય તો ક્રોધને પણ જાણતો હોય, એનું જ્ઞાન કરતો હોય, બધું જ કરતો હોય, તે છતાં એ એનામાં વ્યાપતું નથી. એ બધા ભાવો જે છે એને તો ગુરુદેવે જડ કહ્યા છે, એ રાગ દ્વેષના બધા ભાવોને જડ કહ્યા છે. એ પર્યાયમાં છે, એ પર્યાયમાં છે, એ દ્રવ્યમાં નથી, માટે એને જડ કહ્યા છે. અહીંયા અપેક્ષા સમજવાની છે. અહીંયા આપણી જે અપેક્ષા છે તે શું છે? કે ત્રિકાળ એ જે શુદ્ધ દ્રવ્ય છે એના ઉપર આપણને દ્રષ્ટિ કરાવવી છે, એટલે એ અપેક્ષા છે. બીજા શાસ્ત્રમાં બીજી અપેક્ષા હોય ત્યાં બીજી રીતે વાત કરવામાં આવે. ત્યાં પર્યાયને મુખ્ય કરીને જણાવવું હોય તો જુદી રીતે વાત કરવામાં આવે. એટલે ચરણાનુયોગના શાસ્ત્રમાં જણાવવું હોય ત્યારે એમ કહેવામાં આવે કે આ મલિન દશા તારી છે ને એને તું શુદ્ધ કર. એટલે અહીંયા જે વિષય જે રીતે ચાલતો હોય ને જે અપેક્ષા ચાલતી હોય એ પ્રમાણે લેવું. બીજે ક્યાંકના શાસ્ત્રોના જે વાંચ્યા હોય તો એને આની સાથે ગૂંચવાડા ના કરવા. અહીંયા જે અપેક્ષાથી વાત હોય એ અપેક્ષાથી સમજવી. તો કાંઈ જડપણું થયું નથી એટલે કે એ ભાવ જે છે ને રાગ દ્વેષના ભાવ એને જળ કહી દીધા છે, કેમ કે એ મૂળ દ્રવ્યમાં નથી એટલા માટે એને જળ કહ્યા છે ગુરુદેવે. બહુ સરસ સ્પષ્ટતા કરી છે અને આ જ્ઞાની પુરુષોએ એમ જ કહ્યું છે. અહીંયા દ્રવ્ય દ્રષ્ટિને પ્રધાન કરી કહ્યું છે, મુખ્ય વાત દ્રવ્ય દ્રષ્ટિની કરી કે જેમાં પર્યાય નથી એવી દ્રવ્ય દ્રષ્ટિની વાત કરી. અહીં દ્રવ્ય દ્રષ્ટિને પ્રધાન કરીને કહ્યું છે પર્યાયમાં જે પ્રમત અપપ્રમતના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. અહીં મલિન પર્યાય જે પ્રમાદના ભાવ એ તો પરદ્રવ્ય સંયોગજનિત છે, પણ એના અભાવથી જે અપ્રમત દશા થાય તેને પણ પરદ્રવ્યના સંયોગજનિત કહી છે. એટલે પ્રમાદ સહિતની દશા એ પ્રમત અને પ્રમાદ વિનાની દશા તે અપ્રમત. એટલે પેલા પ્રમાદનો અભાવ છે એ અપ્રમત છે અને પ્રમાદનો સદ્ભાવ છે તો પ્રમત છે. પર નિમિત્તના સદભાવ અને અભાવની અપેક્ષા આવે છે એટલે પ્રમત અપ્રમત બધી પર્યાયોને સંયોગજનિત કહીને એ જ્ઞાયક ભાવ સ્વભાવમાં નથી એમ કહ્યું છે. એટલે આ જે પહેલી વાત પ્રમત અને અપ્રમત એના સ્વભાવમાં નથી, એ બધી પર્યાયો છે અને એ સંયોગજનિત પર્યાયો છે. બીજી વાત આગળ લે છે, નિયમસારમાં ઔદયિક આદિ ચાર ભાવને આવરણ સંયુક્ત કહ્યા છે. ઔદયિક ભાવ છે, ઉપસમ ક્ષયોપસમ ક્ષાયિક એ ચાર ભાવ છે ને, ત્યાં ઔદયિક ભાવમાં કર્મના ઉદયના નિમિત્તની અપેક્ષા આવે છે. એટલે ઔદયિક ભાવ કર્મનો ઉદય આવ્યો છે એટલે કર્મના ઉદયનું નિમિત્ત એ નિમિત્ત છે એટલે એ નિમિત્તની અપેક્ષા આવે છે માટે તે આવરણવાળો છે એ તો ઠીક, પણ ઉપસમ ક્ષયોપસમ અને ક્ષાયિક ભાવ તો નિરાવરણ છે, છતાં પણ નિમિત્તના અભાવની અપેક્ષા આવતી હોવાથી ચારેય ભાવોને આવરણ સંયુક્ત કહી દીધા છે. આ વાત એટલા માટે અહીંયા લીધી છે કે ઉપર જે કહ્યું છે કે સદભાવ અને અભાવ, પર નિમિત્તના સદભાવ અને અભાવ એટલે કે પ્રમાદના સદભાવ અને અભાવ બંનેને જે રીતે લેવામાં આવ્યા એ વાત કરીને એ પર્યાયમાં છે એની વાત કરી એટલે એ અપેક્ષા એને સમજાવવા માટે આ લેવામાં આવ્યું કે ન હોય અભાવ હોય તો એને લેવામાં શું વાંધો હોય. એમ કે સદભાવ હોય એ વાત બરાબર, પ્રમત હોય તો બરાબર છે, પણ અપ્રમત જે છે એને આત્મામાં લેવામાં આવ્યું તો શું વાંધો. અપ્રમતમાં તો ઉલટો પ્રમાદ નથી, તો એ આત્માની દશા કહી હોત તો શું વાંધો, પણ ના એમ નથી, કેમ કે એ જે છે તે પણ દશા છે એટલા માટે. અને એ વાત અહીંયા નિયમસારના આ ભાવના ઉદાહરણથી અહીંયા વધારે સ્પષ્ટ સમજાવી કે ત્યાં આ ઉપસમ ક્ષયોપસમ અને ક્ષાયિક ભાવ છે એ નિરાવરણ છે, છતાં પણ એ નિમિત્તના અભાવની અપેક્ષા આવતી હોવાથી ચારેય ભાવોને આવરણ સંયુક્ત કહી દીધા છે. ઠીક છે, એ રીતે સરસ સમજાવ્યું છે. અહીંયા બીજી આગળ એક વાત લીધી છે કે પંડિતજીએ બહુ સરસ સ્પષ્ટ કર્યું છે કે નિમિત્તના સદભાવવાળી પ્રમત દશા અને નિમિત્તના અભાવવાળી અપ્રમત દશા એ બંને સંયોગજનિત છે, બંને સંયોગજનિત છે અને તેથી નિત્યાનંદ ધ્રુવ પ્રભુ નાયકમાં એ પર્યાય ભેદો નથી. મૂળ વાત એટલી છે કે પર્યાય ભેદ નથી. હવે એના પછી આપણે એ પેરેગ્રાફને આપણે આગળ જવા દઈએ અને એની નીચેનો પેરેગ્રાફ લઈએ. એક પેરેગ્રાફ છોડીને કે વસ્તુ સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે. વસ્તુ સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો એ ત્રણેય કાળે એ શુદ્ધ જ છે. કોઈ પણ દ્રવ્ય જે છે તે ત્રણેય કાળ શુદ્ધ જ છે અને એ શુદ્ધ રહે એની પર્યાયને ન જોઈએ તો. એટલે વસ્તુ સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે, દ્રવ્ય દ્રવ્ય રૂપ જ છે, એની વર્તમાન અવસ્થા એટલે પર્યાય પરદ્રવ્યના નિમિત્તે અશુદ્ધ થઈ છે, પણ એ ગૌણ છે, એ ગૌણ છે, એને તમે મુખ્ય નહીં કરો અને દ્રવ્યને જ લો, દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરો, એની પર્યાય તરફ તમે દ્રષ્ટિ નથી કરતા તો દ્રવ્ય તો એવું ને એવું જ છે. જે અવસ્થાની અંદર અશુદ્ધિ થઈ છે એ અશુદ્ધિ પણ એક સરખી નથી, એ કાયમ ટકવાવાળી નથી, એ શાશ્વત નથી, એ ક્ષણિક છે, એટલે એને ગૌણ કરવાની વાત કરી છે. કેમ કે ત્રિકાળી જે દ્રવ્ય છે એના તરફ દ્રષ્ટિ કરાવવી છે, એટલા માટે આપણને આ દર્શાવ્યું છે કે તમે અટવાયા છો ક્યાં, તો પર્યાયમાં અટવાયા છો. તમે પર્યાય તરફ દ્રષ્ટિ કરીને રહ્યા છો એટલે આ બધી તકલીફ છે. એને તમે ગૌણ કરો, પર્યાય નથી એમ નથી, પર્યાય છે, વાત બરાબર છે, પણ પર્યાયને તમે ગૌણ કરો, દ્રવ્યને મુખ્ય કરો, એટલે એવી દ્રવ્ય દ્રષ્ટિ કરો, દ્રવ્યને મુખ્ય કરી અને એના તરફ જુઓ, એ એંગલથી વિચાર કરો, તમારા દ્રષ્ટિબિંદુને તમે બદલો, જુઓ, પર્યાયથી નહીં જુઓ. એટલે અહીંયા કહે છે કે એ નિમિત્તે, એ પરદ્રવ્યના નિમિત્તે જે અશુદ્ધિ થઈ એ અવસ્થામાં પર્યાયમાં થઈ છે, પણ એ ગૌણ છે, એ મુખ્ય નથી. મુખ્ય વસ્તુ તો દ્રવ્ય છે અને એ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવી. આત્મામાં બે પ્રકાર, એક ત્રિકાળી સ્વભાવ ભાવ અને એક વર્તમાન પર્યાય ભાવ, બંને છે ને, સાથે જ છે ને. ત્રિકાળ રહેવાવાળો સ્વભાવ મૂળ જે છે તે, અને બીજું જે બદલાતું તત્વ એ વર્તમાન પર્યાય. કેમ કે પરમે પર્યાય જે છે તે વર્તમાન છે, તે એક સમયની એ જ પર્યાય, પછી તો એ વિલીન થઈ જાય એટલે ભૂતકાળની થઈ જાય, પછી આમાં એ તો રહેતી નથી. અને બીજી જે ભવિષ્યકાળની છે એ પણ અત્યારે વર્તમાનમાં નથી, એટલે આપણે વી આર કન્સર્ન વિથ, જેમ કેવું હોય તો કન્સર્ન વિથ કઈ, એક પર્યાય, ત્રિકાળી સ્વભાવ અને એક સમયની જે વર્તમાન પર્યાય તે, એમ આપણને એ આત્મા દેખાય છે. તો ત્યાં ત્રિકાળી સ્વભાવ જે જ્ઞાયક ભાવ, તે કદીએ પ્રમત અપ્રમત એવા 14 ગુણસ્થાનના ભેદરૂપ થયો જ નથી. એ ભેદ પર્યાયના છે, અને એ ગુણસ્થાન છે, એ ગુણસ્થાન જે છે એ શું છે, તો કે એ પર્યાય દર્શાવી છે, એની પર્યાય દર્શાવેલી છે, કેવી એ વખતે એની પર્યાય છે એ દર્શાવ્યું છે. એટલે એવા પર્યાય રૂપે એ થયો જ નથી, એટલે 14 ગુણસ્થાન રૂપે ભગવાન આત્મા ક્યારેય થયો જ નથી. એની પર્યાય એ બધી બતાવી છે, એ દ્વારા દર્શાવવું છે કે આત્માની એ વખતે કેવી પર્યાય છે, એને સમ્યક દર્શનની પર્યાય છે કે કેવળ જ્ઞાનની પર્યાય છે, એ એમાં જણાવે છે. ગુણસ્થાન દ્વારા શું જણાવે, 13મું ગુણસ્થાન એટલે શું, તો કે આત્માની એ વખતની પર્યાય કેવી પર્યાય છે, તો કે કેવળ જ્ઞાનની પર્યાય અત્યારે થઈ છે, સર્વજ્ઞતાની પર્યાય થઈ છે, 4 ઘાતી કર્મો નાશ થયો છે એવી પર્યાય થઈ છે, એ બધું પર્યાય બતાવનારું છે. એટલે 14 ગુણસ્થાન ભેદરૂપે એ આત્મા તો થયો નથી, નિરંતર એ તો જ્ઞાયકપણે શુદ્ધ જ રહ્યો છે. માટે વર્તમાન પર્યાયને ગૌણ કરી એવા શુદ્ધ જ્ઞાયકને દ્રષ્ટિમાં લેવો, તે સમ્યક દર્શન, એનું નામ સમ્યક દર્શન. શું? વર્તમાન પર્યાયને ગૌણ કરીને એવા શુદ્ધ જ્ઞાયકને દ્રષ્ટિમાં લેવો તે સમ્યક દર્શન, અને જાણવો તે સમ્યક જ્ઞાન છે. આ વિતરાગ માર્ગની મૂળ વાત છે. દ્રવ્યમાં તો અશુદ્ધતા નથી, પણ દ્રવ્ય દ્રષ્ટિમાં પણ અશુદ્ધતા નથી. બીજી વાત કરે છે, દ્રવ્યમાં તો અશુદ્ધતા નથી એ વાત તો આપણે સમજ્યા, પણ કહે છે કે દ્રવ્ય દ્રષ્ટિમાં પણ અશુદ્ધતા નથી. પર્યાય ઉપરથી નજર ખસેડી લઈ નાયક સ્વભાવની દ્રષ્ટિ કરે નહીં, અને લોકો બહારની ધમાલમાં રોકાઈ જાય, વ્રત કરે, જાત્રા કરે, આ બધું કરે, એથી શું વળે. આગળ કહે છે કે વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા છે, વસ્તુ પોતે અશુદ્ધપણે થઈ નથી. વસ્તુ અશુદ્ધ 3 કાળમાં થાય પણ નહીં, કેમ કે વસ્તુમાં વિકાર થાય એવો કોઈ ગુણ નથી. વસ્તુ એટલે ભગવાન આત્મા, એમાં કોઈ વિકાર થાય, બગાડ થાય એવો કોઈ ગુણ નથી. એટલે બગાડ જે થાય એ ક્ષણિક હોય, અને ક્ષણિક હોય એ પર્યાય હોય. વસ્તુ જે આત્મા છે તેમાં જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ એ બધા ગુણ છે ને, એ અનંત ગુણ છે ને. એ ગુણો એવા નથી કે એમ એ વસ્તુમાં કંઈ વિકાર કરે, આત્મામાં વિકાર કરે એવો એક ગુણ એમાં છે જ નહીં. વિકાર તો પર્યાયમાં પરનિમિત્તથી ઉત્પન્ન થાય છે. વિકાર થવાનું કારણ શું છે? વિકાર થવાના કારણ બે છે. પહેલું કારણ એ છે કે આત્મામાં એવી યોગ્યતા પડી છે કે વિકારી ભાવે થાય. અને બીજું કારણ શું છે? કે પરનું નિમિત્ત છે, પરનું લક્ષ થાય છે એટલે થાય છે, એટલે પરનું નિમિત્ત ગયું છે. બાકી મૂળ પોતાનું કારણ, પોતાનું શું કારણ? કે પોતાનામાં જે યોગ્યતા પડી છે અને પોતે એવા પ્રમાદ રૂપે થાય, અથવા તો એમ કહીએ કે એનો પુરુષાર્થ એવો નબળો પડે છે એટલે અન્ય ભાવે થાય છે, વિકાર રૂપે થાય છે, પોતાના સ્વભાવને છોડી અને એ અન્ય ભાવરૂપ થાય છે, વિભાવરૂપ થાય છે કે વિકારરૂપ થાય છે, અને એ જે છે તે એની યોગ્યતા એવી છે એટલે થાય છે, એનામાં એવી આત્મામાં એવી યોગ્યતા છે એટલે એ વિકારરૂપ વિભાવરૂપ થાય છે, અને એ થાય છે તો એ વખતનું પરિણામ છે, એ વખતની પર્યાય છે, એ કંઈ કાયમ માટે એ હંમેશને માટે છે એમ નથી. એટલે વિકાર તો પર્યાયમાં પરનિમિત્તથી ઉત્પન્ન થાય છે, ગુણમાં વિકાર થાય એવો કોઈ ભાવ નથી, પણ પરના લક્ષે પર્યાય વિકારી થાય છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિમાં આ અશુદ્ધતાને ગૌણ કરીને, આ અશુદ્ધતા એટલે કઈ, પર્યાયની અશુદ્ધતા છે એ દ્રવ્ય દ્રષ્ટિમાં તો આપણે ગૌણ કરી દીધી, દ્રવ્ય દ્રષ્ટિ કરીએ છીએ એટલે પર્યાયને આપણે ગૌણ કરી દઈએ છીએ, અને એટલે આ અશુદ્ધતાને ગૌણ કરીને વ્યવહાર અસત્યાર્થ અભૂતાર્થ ઉપચાર કહી છે. દ્રવ્ય દ્રષ્ટિની અંદર આવી જે પર્યાયો, એ વખતે પણ દ્રવ્ય હોય, પર્યાય વિનાનું તો હોય નહીં, કોઈ અત્યારે આ પ્રસંગે એમ દલીલ કરે ને તો આપણે એને માટે આ વાત મૂકી છે કે એ પર્યાય વિનાનું ન હોય એ વાત સાચી, પણ પર્યાય હોય એને ગૌણ કરીને દ્રવ્ય દ્રષ્ટિ કરાવે છે ત્યારે એ વખતે એ અશુદ્ધતાને ગૌણ કરી અને એને વ્યવહાર કહ્યો છે, અને એ વ્યવહાર બધો જે છે એ વ્યવહાર અસત્યાર્થ છે, અભૂતાર્થ છે, ઉપચાર છે, એમ કરી અને પર્યાયનું લક્ષ્ય છોડાવે છે. તેમાં આશય એમ છે કે પર્યાયની અશુદ્ધતાનું લક્ષ્ય છોડાવીને વસ્તુ જે આત્મા તેની દ્રષ્ટિ કરાવવી છે, આત્મા તરફ દ્રષ્ટિ કરાવવી હોય ત્યારે એને એમ કહેવામાં આવે. કોઈ પણ ભેદરૂપ વાત હોય એને આપણે વ્યવહાર કહીએ છીએ, જે કાયમ રહેતું નથી એને પણ આપણે વ્યવહાર કહીએ છીએ. અહીંયા પણ આ પર્યાય છે એટલે એ ભૂતાર્થ નથી, અભૂતાર્થ છે, પહેલેથી નથી, પાછળથી ઉત્પન્ન થાય છે, એના ઉત્પાદ અને વ્યય છે, એટલે એ રીતે અભૂતાર્થ છે કે ઉપચાર છે કે એમ કરી. અને આશય શું છે કે એનું લક્ષ્ય છોડાવવું છે, તમારી દ્રષ્ટિ પર્યાય તરફ રહી છે ને એ પર્યાય તરફનું લક્ષ્ય છોડાવવું છે. તમે સામે જે જીવને જુઓ છો એ બધાને એ પર્યાય રૂપે જુઓ છો ને એને એમ જ ઓળખો છો, એને આત્મા તરીકે ક્યારેય ઓળખતા નથી. એ જ રીતે તમે તમારી પોતાની પર્યાય તરફ દ્રષ્ટિ કરો છો, એ લક્ષ્ય છોડાવીને તમને તમારા દ્રવ્ય પર ધ્રુવ તરફ દ્રષ્ટિ કરાવવી છે, એટલે દ્રવ્ય દ્રષ્ટિની અંદર એ પર્યાયને ગૌણ કરી દેવામાં આવે અને એમ આત્મા તરફની દ્રષ્ટિ કરાવવામાં આવે છે. વસ્તુ સ્વભાવની મુખ્યતામાં, વસ્તુ સ્વભાવની મુખ્યતા કરીએ, વસ્તુને જ મુખ્ય ગણીને જોઈએ, એમાં પર્યાયને ગૌણ એટલે કે અમુખ્ય છે, તેથી તેને વ્યવહાર કહીને જૂઠી કે અસત્યાર્થ એમ કહેવામાં આવે છે અને એમ કહેલ છે. પણ એનો અર્થ એવો નથી થતો કે એ છે જ નહીં એમ નહીં, એ ગૌણ કરીને એ દ્રષ્ટિને આત્મા તરફ કરવી છે એટલા માટે કહેવામાં આવે છે. તો એ વાત અહીંયા એમાં લેવામાં આવી. હવે આગળ આપણે જરા થોડાક આગળ વધીએ. હવે આપણે એના એક આગળના પાના ઉપર જઈએ, કોમ્પ્યુટરમાં 112માં પાના ઉપર દ્રષ્ટિનો વિષય, પુસ્તકમાં પાનું 101 છે અને કોમ્પ્યુટરમાં પેજ નંબર 112 છે, એમાં ઉપરથી દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે અને દ્રષ્ટિ પણ શુદ્ધ છે. દ્રષ્ટિએ ત્રિકાળી શુદ્ધની પ્રતીતિ કરી, શુદ્ધમાં શુદ્ધ જણાયો, આવો વિતરાગ માર્ગ સૂક્ષ્મ છે. આત્મા પરમાત્મા સ્વરૂપ શુદ્ધ છે, એની દ્રષ્ટિથી જોઈએ તો વસ્તુ શુદ્ધ છે. એટલે અહીંયા શું કહ્યું ઉપર પહેલા કે દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે અને દ્રષ્ટિ પણ શુદ્ધ છે. દ્રષ્ટિએ ત્રિકાળી શુદ્ધની પ્રતીતિ કરી, એટલે ભગવાન આત્માને જાણ્યો, જો એના તરફ દ્રષ્ટિ કરી, ધ્રુવ તરફ દ્રષ્ટિ કરી, એટલે એને શુદ્ધ જણાયો. શુદ્ધ શુદ્ધ છે એમ આપણે બોલીએ એમ નહીં, જેણે એના તરફ શુદ્ધ તરફ દ્રષ્ટિ કરી છે એને એ શુદ્ધ જણાયો. આત્મા પરમાત્મા સ્વરૂપ છે, એની દ્રષ્ટિથી જોઈએ તો વસ્તુ શુદ્ધ છે, પણ અહીં તો દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે એમ કહ્યું છે. દ્રવ્ય શુદ્ધ છે એ તો વાત આવી જ ગઈ છે, એટલે એ નહીં, અહીંયા તો આગળ બીજી વાત કરવી છે કે દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે એમ કહ્યું છે. દ્રવ્ય શુદ્ધ છે એમ નથી કહ્યું, એનો અર્થ એ કે દ્રષ્ટિ જ્યારે શુદ્ધની થાય ત્યારે વસ્તુ શુદ્ધ છે એમ તેણે જાણ્યું કહેવાય. ફરીથી, અહીંયા એમ કેવું છે, દ્રષ્ટિનો વિષય જે છે ને એ શુદ્ધ છે એમ કરી અને દર્શાવવું એ છે, શુદ્ધ નયની વાત દર્શાવવી છે કે શુદ્ધ નયનો વિષય જે છે તે ભગવાન આત્મા એ શુદ્ધ છે, એટલે શુદ્ધ નય છે એ શુદ્ધ છે. દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે એમ કહ્યું છે, બરાબર છે, અને દ્રવ્ય શુદ્ધ છે એમ નથી કહ્યું. દ્રવ્ય દ્રષ્ટિ છે, દ્રવ્ય તો શુદ્ધ છે એ તો પહેલા વાત આવી ગઈ છે, એટલે અહીંયા એમ નથી કહ્યું. એનો અર્થ એ કે દ્રષ્ટિ જ્યારે શુદ્ધની થાય, શુદ્ધની થાય એટલે શુદ્ધ ભગવાન આત્મા છે એના તરફની દ્રષ્ટિ થાય ત્યારે એને વસ્તુ શુદ્ધ છે એમ જાણ્યું કહેવાય. માત્ર બોલવાથી નહીં, એની દ્રષ્ટિ એવી થાય ત્યારે, એ અંતરમાં જાય ત્યારે એને એ થાય, એને પ્રતીતિ થવી જોઈએ. આ પ્રતીતિની વાત છે. થોડીક વાતે જરા લઈશું, આપણે 2-3 મિનિટ વધારે લઈશું. શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ કરતા અશુદ્ધતા ગૌણ થાય છે. એટલે પર્યાયની દ્રષ્ટિ ચાલી જાય, શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ કરી ત્યારે પર્યાય તરફ દ્રષ્ટિ નથી, દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે, ત્યારે પેલી અશુદ્ધતા તો પર્યાયમાં પડી છે એ ગૌણ થાય, અને તેનો અભાવ થઈને શુદ્ધિ પ્રગટ થતા મુક્તિ થાય. ક્યારે મુક્તિ થાય એનું આ કારણ જણાવ્યું કે તમે શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ કરો છો એમ કરતા એ આત્મા શુદ્ધપણે જ અનુભવાય, અને એમ શુદ્ધપણે અનુભવાય છે ત્યારે પેલી પર્યાયમાં રહેલી અશુદ્ધતા જે છે એને તમે ગૌણ કરી છે, એટલે ગૌણ કરી છે તો ધીરે ધીરે તમે જે શુદ્ધનો અનુભવ થયો છે તો એ પ્રમાણે તમને એ વારંવાર એવો શુદ્ધનો જ અનુભવ થાય, એને શુદ્ધ જ પછી અનુભવમાં આવે અને એમ એ મુક્તિ થાય, એટલે શુદ્ધ પ્રગટ થતા મુક્તિ થાય છે. આખી લાંબી પ્રોસિજરની એક વાક્યમાં વાત કરી. વળી કહે છે કે દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. દ્રવ્યનો સ્વભાવ અભેદ છે, એમાં કોઈ ભેદ છે જ નહીં, તે ઉપર દ્રષ્ટિ જતા દ્રષ્ટિ પણ અભેદ છે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય, પર્યાય ઉપર નથી જતી, એટલે દ્રષ્ટિ ત્યાં જ રહે છે, દ્રષ્ટિ ત્યાં જ રહે છે અને દ્રષ્ટિમાં કોઈ ભેદ પડતા નથી. ત્રિકાળી દ્રવ્ય અભેદ છે, માટે તેના આશ્રયે પ્રગટેલી જે દ્રષ્ટિ તે પણ અભેદ છે એમ કહે છે. અહીં વ્યવહાર એટલે અશુદ્ધ પર્યાય સામે દ્રષ્ટિ, શુદ્ધ પર્યાયને નિશ્ચય કહી છે, એટલે દ્રષ્ટિને શુદ્ધ પર્યાયને નિશ્ચય કહ્યો છે. અહીં વ્યવહાર તરીકે શુદ્ધ પર્યાય લીધી છે. ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો દ્રવ્ય નિશ્ચય સત છે અને એના આશ્રયે પ્રગટેલી દ્રષ્ટિ પણ નિશ્ચય છે, એ દ્રષ્ટિ પણ શુદ્ધ છે. વસ્તુ આત્મા ત્રિકાળ છે, એ ભૂતાર્થ છે. આવા ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિ થતાં દ્રવ્ય દ્રષ્ટિ પણ ભૂતાર્થ છે, પર્યાય દ્રષ્ટિ અભૂતાર્થ છે, દ્રવ્ય દ્રષ્ટિ ભૂતાર્થ છે. ત્રિકાળી દ્રવ્ય વસ્તુ સત્ય છે, આવા સચિદાનંદ સ્વરૂપ આત્માની દ્રષ્ટિ કરનારી દ્રવ્ય દ્રષ્ટિ પણ સત્યાર્થ છે. એટલે અહીંયા આ દ્રષ્ટિની વાત કરી, એટલે નય બતાવ્યો, શુદ્ધ નયનો વિષય અને શુદ્ધ નય એ બંને કઈ રીતે શુદ્ધ છે એ વાત અહીંયા કરી, અને એવું જેણે અનુભવમાં આવ્યું એને માટે એ એમ છે, એને એની એમ પ્રાપ્તિ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ. આવતી વખતે થોડોક આના સંબંધી વિચાર કરીશું અને પછી જે પ્રમાણે સમય હશે એ પ્રમાણે આપણે પછી આગળની ગાથા ઉપર જઈશું. ઘણી બધી વાત આવી, ખૂબ મનમાં સ્પષ્ટતાઓ થાય છે આત્માની શુદ્ધતાની, દ્રષ્ટિની શુદ્ધતાની, જ્ઞાયક ભાવની, ત્રિકાળી જ્ઞાયક ભાવની, આ બધી વાતોની ખૂબ ખૂબ સ્પષ્ટતા થઈ જાય છે. આત્માનું સ્વરૂપ આવું છે એવું હવે ખરેખર મહાત્મા આવે છે. આવી ગાથા કરીએ એટલે આત્માનું સ્વરૂપ આવું શુદ્ધ ત્રિકાળ રહેવાવાળું છે એનું મહાત્મા આવે છે. તો આજના સ્વાધ્યાય સંબંધી કોઈ ખાસ પ્રશ્ન હોય તો, અન્યથા સુખદામ બોલીને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
શુકરા.